આવો આપણે પ્રભુના વચનો તરફ પડીએ. અને આજનો આપણો વિષય છે ન્યાયાધીશોનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય. આપણે ઘણા વખતથી છેલ્લા 3 અધ્યાયથી ગિદ્યોન વિશે શીખી રહ્યા છે. જ્યારે આપણે ગિદ્યોનને મળ્યા ત્યારે ગભરાતો હતો, બીતો હતો, મિદ્યાનીઓનો એટલો બધો ત્રાસ હતો કે ઇઝરાયેલીઓ સંતાઈને કામ કરતા હતા. અને એ અવસ્થામાં પ્રભુ ગિદ્યોન પાસે આવે છે, ગિદ્યોન સાથે વાત કરે છે, ગિદ્યોનને જે કાર્ય કરવાનું છે તે કાર્ય કરવાને માટે તેને બોલાવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે એ ગિદ્યોન જે બીકણ હતો તેને પ્રભુએ સામર્થ્યવાન કર્યો, બળ આપ્યું, અને પ્રભુના બળમાં તે આગળ વધ્યો. પ્રભુ પર તેણે વિશ્વાસ મૂક્યો. હા, એના વિશ્વાસમાં ઉણપ હતી, ઘણી શંકા હતી, તે પણ આપણે જોયું હતું. છતાં તેણે પ્રભુ પર વિશ્વાસ કર્યો, પ્રભુએ તેનો ઉપયોગ કર્યો અને તેને એક યોદ્ધો બનાવી તે મિદ્યાનીઓ ઉપર વિજયવંત થયો. અને પ્રભુએ તેને વિજયવંત કર્યા પછી આપણે 8મા અધ્યાયમાં જોયું કે લોકો તેની પાસે આવે છે, તેને રાજા બનાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને તેનો નકાર કરી દે છે. નકાર તો તેણે કર્યો અને આપણે જોયું હતું તે પ્રમાણે કે બાહ્ય રીતે તો તેણે નકાર કર્યો, પણ જે લાવો હતો રાજા થવાનો, જે લાભ હતા રાજા થવાના, તેનો એણે આનંદ મેળવ્યો. એટલે કે તેને ઘણી પત્નીઓ હતી, એની પાસે ઘણી જહાલી હતી, સમૃદ્ધિ હતી. આપણે જોયું તે પ્રમાણે તેણે એક સ્તુતિને માટે, બલિદાનને માટે એક ત્યાં વેદી પણ ઊભી કરી હતી અને પોતાની માટે તેણે જે યાજક પહેરે તે પોશાક પણ તેણે, જેને ઈફાડ કહેવામાં આવે છે, તે પણ તેણે તૈયાર કર્યું હતું. આજે જ્યારે આપણે 9મા અધ્યાયમાં આવીએ ત્યારે તે જે ગિદ્યોનનો સમય હતો, અંતનો, એના જીવનનો અંતનો જે સમય હતો, તે સમયે લીધેલા નિર્ણયના પરિણામ શું આવે છે તે શીખનાર છે. એટલે હજુ પણ આપણે કહી શકીએ કે ગિદ્યોન ના વિશે જ શીખી રહ્યા છે. અને જ્યારે આપણે પ્રભુની બીકમાં નથી ચાલતા અને આપણા નિર્ણય પ્રભુની બીકમાં નથી લેતા ત્યારે શું પરિણામ આવે છે તે આ અધ્યાય આપણને શીખવે છે. લગભગ હું જાઉં તમને 1876ની સાલની વાત કરું, 1876થી લગભગ, માફ કરજો, 1776થી લગભગ 1788-89 વર્ષના જે ગાળો છે તે સમયની હું તમને વાત કરું તો અમેરિકા દેશમાં બહુ મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું. તે સમયે અમેરિકા ઉપર બ્રિટિશ લોકોનું રાજ ચાલતું હતું અને તેની ગુલામી હેઠળ તેઓ જીવી રહ્યા હતા. અને એ સમયે જ્યારે આઝાદીની લડાઈ અહીંયા અમેરિકામાં હતી ત્યારે એ આઝાદીના જે આગેવાન હતા તે હતા જ્યોર્જ વોશિંગ્ટન. અને એક બહુ લાંબી વાત છે પણ ટૂંકમાં હું તમને કહું તો જ્યારે જ્યોર્જ વોશિંગ્ટનના સૈનિકે જે બ્રિટિશ સૈન્ય હતું તેની પર વિજયવંત થયા, એ નાતાલનો સમય હતો, વિજયવંત થયા અને બ્રિટિશને હાંકી કાઢ્યા અમેરિકામાંથી, ત્યારબાદનો સમય એ લગભગ જ્યારે તેમણે 1776ની સાલમાં પોતાની સ્વતંત્રતા જાહેર કરી હતી ત્યારબાદનું આ બધું યુદ્ધ હતું. પણ એ સમય જે હતો કે જે બ્રિટિશ હતા તે હવે જતા રહ્યા છે, નવી સત્તા બનાવવાની હતી, નવો દેશ હતો, ઘણી બધી મુશ્કેલી હતી, ઘણી બધી સમસ્યા હતી. આપણે જાણીએ છીએ કે જ્યારે આગેવાની ના હોય ત્યારે શું બની શકે. અને એ બહુ જે અઘરો સમય હતો અને જે ખરેખર બહુ કઠિન જે સમય હતો અમેરિકા ની જે શરૂઆત હતી તે સમયે, ત્યારે એક માણસ જ્યોર્જ વોશિંગ્ટન પાસે આવ્યો અને એ કહે છે કે આનો એક જ ઉપાય છે કે તમે આ જે નવો દેશ આપણે સ્થાપિત કર્યો છે તેના રાજા બની જાઓ, તો જ આ બધી જે અંદરોઅંદર ચરસા ચરસી અને ઝઘડા અને વાદ વિવાદ ને બધું ચાલી રહ્યું છે તે બધું મટી જાય. કારણ કે જ્યારે કોઈ હતું નહીં ત્યારે બધા જ કેવું છે કે પોતાનું વર્ચસ્વ સ્થાપવાને માટે બહુ ભેગા થતા હતા અને તેઓનું બધું જ જે મનોબળ હતું તે પાછળ લગાવી દેતા હતા કે કોઈક રીતે હું આ જે નવો દેશ સ્થાપિત થયો છું તેના હોદ્દા ઉપર બેસી જવું. અને ત્યારે જ્યોર્જ વોશિંગ્ટનને આ રિક્વેસ્ટ કરવામાં આવી કે તમે રાજા બની જાઓ. હવે આ જે યુદ્ધ હતું અમેરિકાને સ્થાપિત કરવાનું, અમેરિકાને જે સ્વતંત્ર કરવાનું, તે જે લોકો હતા, અને અત્યારે હું તમને એકદમ વિગતવાર વાત નથી કરતો, પણ એ જે આ બધા લોકો હતા તે લોકોએ તે લોકોની એક બહુ ઈચ્છા હતી કે આપણે ડેમોક્રેસી, એટલે માફ કરજો મને ગુજરાતીમાં શબ્દ આવતો નથી, પણ જે આપણે આપણી અત્યારે જે સત્તા છે અમેરિકામાં છે ઇન્ડિયામાં છે તે પ્રમાણે કે લોકોને માટે લોકો દ્વારા વહીવટ થશે, અને તે ધ્યાનમાં રાખી અને તે લોકો બ્રિટિશ સામે લડ્યા હતા. અને હવે જ્યારે આ વાત જ્યોર્જ વોશિંગ્ટન આગળ આવે છે તો તે એ વાતનો નકાર કરી દે છે અને એ કહે છે કે ના, આપણે જે સિદ્ધાંત ઉપર લડ્યા છે, આપણે જે સિદ્ધાંત નક્કી કર્યા છે તે સિદ્ધાંતને જ આપણે લાગુ રહીશું અને લોકો જેને ચૂંટશે તે જ વહીવટ કરશે, તે જ હોદ્દા પર આવશે. અને તેણે આ એક બહુ લાલચ આપનારી જે ઓફર હતી તેને મનાઈ કરી દીધી. કદાચ આપણા પણ દેશમાં, ભારત દેશમાં પણ આપણે જોઈએ તો જ્યારે સ્વતંત્રતાનો સમય હતો, જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે આપણે જાણીએ છીએ કે દેશમાં કેવા લડાઈ ઝઘડા અને કેટલું બધું કેટલી બધી મુશ્કેલી હતી. આપણે જાણીએ છીએ કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા અને તે સમયે જે ખૂન અને મારામારી અને જે દેશમાં ચાલી રહ્યું હતું આપણે સર્વ જાણીએ છીએ. અને એ સમયે ગાંધી પાસે પણ એવી સત્તા હતી કે તે પોતાની જાતને એક હોદ્દા પર સ્થાપિત કરી શકે, પણ તેમણે પણ નકાર કર્યો. તેમણે પણ નકાર કર્યો. આપણે કોઈ પણ હોઈએ, આ એક બહુ મોટી લાલચ છે કે કોઈક રીતે આપણે ખુરશી પર હોઈએ, જે સર્વ ઉચ્ચ પદનો હોદ્દો છે તે પર બેસીએ. દરેક માણસને આ લાલચ હોય છે. દરેક, આપણે જો બાળકોની વાર્તા જોઈએ તો પણ દરેકને સેક્સ ચલનીના વિચાર હોય છે કે કોઈક દિવસ હું રાજા હો તો કેવું. અને જ્યારે આપણે આ જ્યોર્જ વોશિંગ્ટનની વાત કરીએ, આપણે ગાંધીજીની વાત કરીએ, ત્યારે એ મહાન માણસોએ આ પદનો નકાર કર્યો. પણ આજે જ્યારે આપણે નવમા અધ્યાયમાં આવીએ અને જ્યારે અબીમેલેખને મળીએ તો એ પ્રકારનો માણસ હતો નહીં, એ બિલકુલ વિપરીત હતો. તેને રાજા બનવાની એટલી ઉત્કંઠ ઈચ્છા હતી કે તેણે કોઈ પણ વસ્તુને પોતાના માર્ગમાં આવવા દીધી નહીં, સેંકડો નિર્દોષ લોકોના જીવનને પણ નહીં. અને એ બાબત આપણને આ અધ્યાય શીખાડે છે. ન્યાયાધીશોના પુસ્તકમાં આ સૌથી લાંબો અધ્યાય છે. હું આખો અધ્યાય વાંચીશ નહીં, પણ અમુક જે વાત આપણે શીખવાની છે તે આપણે જોઈશું અને પ્રભુ આ વચન દ્વારા આપણી સાથે શું વાત કરવા માંગે છે તે શીખીશું. અહીંયા આપણે જે પહેલા 21 કલમ જે છે તે આપણે જોઈએ તો એ 21 કલમ આપણને એ બતાવે છે કે અબીમેલેખની રાજા બનવાની ઈચ્છા અને કેવી રીતે તે રાજા બન્યો એ. અને જ્યારે આપણે જોઈશું કે જે કાવા દાવા કરે છે, જે રીતે એ પદ ઉપર આવે છે, તે પદ પર પહોંચવાને માટે તે 10એ 10 આજ્ઞા જે પ્રભુએ આપણને આપી છે તેનો ભંગ કરે છે. જ્યારે હું તમારી આગળ જ્યોર્જ વોશિંગ્ટન અને ગાંધીજી જે ની વાત કરી મેં તમને, અને કેવી રીતે તેઓ નકાર કર્યો, આપણને પવિત્ર શાસ્ત્રમાં પણ એના ઉદાહરણ જોવા મળે છે. તમને ખ્યાલ હોય તો જ્યારે મૂસા પર્વત પર હોય છે, આ જે તેને જે કરાર આપવામાં આવે છે, જ્યારે નીચે આવે છે ત્યારે યહૂદી લોકોની છાવણીમાં મૂર્તિ પૂજા ચાલી રહી છે, અને આપણે જાણીએ છીએ કે તેઓ કેવો ગુસ્સે થઈ ગયો, જે પાટીઓ હતી ત્યારે તોડી નાખી, અને ફરી જ્યારે તે ઉપર જાય છે અને પ્રભુ દેવ તે કેટલા ક્રોધિત હોય છે અને એ કહે છે કે આ લોકોને હું મારી નાખીશ, અને જે અજાયબ જેવી પ્રાર્થના જે મૂસા કરે છે તે સમયે, કારણ કે પ્રભુ એ સમયે મૂસાને કહે છે કે આ લોકોને હું બધાને મારી નાખી અને તારાથી શરૂઆત કરીશ, એટલે કે તું નંબર 1, જે પદ આપણે સર્વ ઝંખીએ છીએ તે પદ મૂસાની આગળ પ્રભુએ ધર્યું હતું. અને મૂસાએ અજાયબ રીતે કેવી રીતે તે લોકોનો બચાવ કર્યો તે તમે નિર્ગમનના પુસ્તકમાં 33-34 અધ્યાયમાં વાંચી શકો છો. વાલાઓ, એને પણ પદ પર બેસવાની તક હતી અને ના પાડી. એ જ રીતે આપણે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો શૈતાને જ્યારે તેમનું પરીક્ષણ કર્યું ત્યારે આ જ કંઈક જાતની તેને ઓફર મૂકી હતી કે ખાલી મને ભજ અને આ જે સર્વ છે એ હું તને આપી દઈશ. અને આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ શું જવાબ હતો. બહુ ઓછા લોકો હોય છે વાલાઓ કે જે આવા પદને, આવા જશને, આવા હોદ્દાને ઠોકર મારી શકતા હોઈએ છે. અને અહીંયા આપણે જ્યારે અબીમેલેખનું જોઈશું ત્યારે આપણે જોઈશું કે તે કેટલો ક્રૂર હતો અને તેણે કેવી રીતે એ રાજ્યનો રાજા બન્યો. પહેલી કલમ આ પ્રમાણે કહે છે, 9મો અધ્યાય ને 1 કલમ, એક દિવસ યરુબાબેલનો પુત્ર અબીમેલેખ સખેમમાં તેના મામાઓના ઘરે ગયો હતો અને તેમને અને તેની માતાના કુટુંબમાં બધા સભ્યોને તેણે કહ્યું, તમે સખેમના નાગરિકોને આટલું પૂછી જુઓ કે તમારે માટે શું સારું છે, તમારા ઉપર 70 જણ યરુબાબેલના 70 પુત્રો રાજ્ય કરે કે એક જણ રાજ્ય કરે, તેમ એ પણ યાદ રાખજો કે હું અને તમે એક જ લોહી માંસ અને હાડકાના બનેલા છે. આપણે 8મા અધ્યાયના અંતમાં જોયું હતું તે પ્રમાણે કે ગિદિયોનને 70 પુત્ર હતા અને પણ આ જે અબીમેલેખ હતો તેની ઉપપત્નીનો દીકરો હતો જે સખેમમાં રહેતી હતી. અને હવે ગિદિયોન મરી ગયો છે, હવે કુટુંબમાં ઝઘડા ચાલી રહ્યા છે કે કોણ એ ગિદિયોનનું પદ લેશે. અને આ અબીમેલેખને એક બહુ ઝંખના હતી, મહત્વકાંક્ષા હતી, એમ્બિશન હતું કે હું આગેવાન બનું, હું રાજા બનું. અને જેવો ગિદિયોન મરી જાય છે તેમ તે કાવાદાવા શરૂ કરે છે અને એથી એ પોતાના માના પિયરમાં, પોતાના મામાઓના ઘરે જાય છે, સખેમમાં જાય છે અને ત્યાં તેઓને કહે છે કે હવે ગિદિયોન તો મરી ગયો છે, હું તમારામાંનો એક છું, મને જો તમે હોદ્દો આપો તો હું તમારી સંભાળ લઈશ. હવે જ્યારે આપણે સૌથી છેલ્લી કલમ જોઈએ, આપણે જે 10 કલમ આપવામાં આવી છે આપણને, તે 10 કલમમાં જે સૌથી છેલ્લી કલમ છે તે આપણે જોઈએ તો તે આપણને શું કહે છે. અને આપણે એ કલમ એ હું આગળ વધું એ પહેલાં હું તમને આ એક ખાસ વાત કહેવા માંગુ છું કે આપણે જ્યારે 10 આજ્ઞાઓને જોઈએ કે પ્રભુએ 10 આજ્ઞા આપી ત્યારે એ જે ક્રમ છે 1 થી 10 જે ક્રમ આપવામાં આવ્યો છે તે આપણે આપ્યો છે. કોઈ પ્રભુએ જ્યારે મૂસાને આજ્ઞા આપી ત્યારે તેણે પ્રભુએ આને આની ઉપર આંકડા મૂક્યા નહોતા કે પહેલી કલમ આ, પહેલી આજ્ઞા આ, બીજી આજ્ઞા આ, ત્રીજી આજ્ઞા આ, 10મી આજ્ઞા આ, એવું પ્રભુએ નહોતું આપ્યું. એ જે 1 થી 10 આંકડો આપણે આપ્યો છે, ક્રમ આપ્યો છે, એ આપણે આપ્યો છે. અને એનો કહેવાનો મતલબ મારો એ છે વાલાઓ કે પ્રભુની નજરમાં 10એ 10 આજ્ઞા સરખી છે. પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે કે જો તમે 1 તોડો તો બધી તોડી છે. ઘણી વખત આપણે 1 થી 10 જોઈએ તો કે ભાઈ એ વખત 10મી તો વાંધો નહીં, પહેલી પર ધ્યાન રાખો. પણ પ્રભુની નજરમાં એવું નથી. પ્રભુની નજરમાં 10એ 10 આજ્ઞાઓ સરખી છે. અને જ્યારે આ અબીમેલેક એક રાજા થવાની લાલચ રાખે છે ત્યારે તે 10મી જે કલમ જે આપણે કહીએ છીએ તેને તે તોડે છે. એટલે કે તમારા પાડોશીના ઘરની લાલસા રાખવી નહીં, તમારા પાડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પાડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહીં. ડુ નોટ કવેટ. કારણ કે જ્યારે આપણે એ આજ્ઞાનો ભંગ કરીએ છીએ ત્યારે આપણે તેની ઉપર આવનારી દરેક બીજી જે આજ્ઞા છે તેનો ભંગ કરીએ છીએ. કારણ કે એ જે આપણી લાલચ છે, લાલસા છે, તે જ આપણને ખૂન કરવામાં, જૂઠી સાક્ષી પૂરવામાં, જૂઠું બોલવામાં, વ્યભિચાર કરવામાં, એ સર્વ જે બાબતો તેની ઉપર આવે છે તે બધી આજ્ઞાઓ તોડવા માટે આપણને તત્પર કરે છે. કારણ કે આપણું જે આજે આપણું નથી તે આપણે પામવું છે. અને પછી એ પામવા માટે આપણે ગમે તે કરીએ છીએ. અને અહીંયા આપણે અબીમેલેખને જોઈએ છે કે તે પોતાના મામાના ઘરે જઈ જે હોદ્દો એનો છે નહીં તે હોદ્દો પામવાને માટે તે શું કરે છે. એને ખબર હતી કે આ જે મારા 70 ભાઈઓ છે એ જીવતા હશે ત્યાં સુધી મારું કશું થવાનું નથી. હું તો ઉપપત્નીનો દીકરો છું, મને કોઈ હક છે નહીં. અને એટલે તે પોતાના પિયરમાં જઈ અને એના માના ત્યાં જઈ અને તેઓનામાં એક બીક પેસાડે છે કે હું તમારું લોહી છું, હું તમને સારી રીતે રાખીશ, આ લોકો તમને હેરાન કરશે. પ્રભુના એક સેવક છે, એક બહુ અજાયબ વાત તેમણે લખી છે કે મહત્વાકાંક્ષા એ કોઈ ખરાબ વસ્તુ નથી. એમ્બિશન ઇઝ નોટ એન ઇવલ થિંગ. પણ તે સાચી નમ્રતા સાથે મિશ્રિત હોવી જોઈએ અને એ ઈશ્વરની ઈચ્છા દ્વારા નિયંત્રિત હોવી જોઈએ. જો ઈશ્વર તમને માર્ગમાં દોરે છે અને તેમણે તો આ પ્રમાણે કીધું છે કે ઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય ધ વિલ ઓફ ગાડ એન્ડ ઇફ ઇટ ઇઝ ગાડ્સ વિન્ડ એન્ડ ધેટ લિફ્ટ્સ યુ અપ, યુ આર સોરિંગ ઓન અ વિંગ્સ ધેટ હી હેઝ ગિવન યુ, દેન ફ્લાય એઝ હી ટેક્સ યુ. એટલે કે જો આ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નિયંત્રિત છે અને એ ઈશ્વરનો પવન છે તે તમને ઊંચા કરે છે અને એ ઈશ્વરે જે આપણને પાંખો આપી છે તેના વડે આપણે ઉડાન કરી રહ્યા છો, પ્રભુની ઈચ્છામાં છીએ આપણે, તો જેટલી ઊંચાઈ ઉપર તમારું ઉડવું હોય તેટલું ઉડો. પણ જ્યારે આપણે પોતે ઈચ્છા રાખતા હોય છે, લાલચ રાખતા હોઈએ છે અને એ પ્રભુની ઈચ્છા દ્વારા નિયંત્રિત નથી તો આપણે ઘણી મુશ્કેલીમાં આવી જઈએ છીએ. અને આ પાઠ મેં મારા જીવનમાં બહુ સચોટ રીતે જોયો છે, મેં હું શીખ્યો છું. પ્રભુએ બે ત્રણ વખતમાં અંગત રીતે મારી સાથે આ બાબત દ્વારા વાત કરી છે, અને ખાસ કરીને આ કલમ જે છે તે કલમ હું તમારી આગળ રજૂ કરવા માગું છું. અને એ તો યહોશુઆનું પુસ્તક તેનો 3 અધ્યાય અને 7મી કલમ, બહુ અજાયબ જેવી કલમ છે. અને એ કલમ આ પ્રમાણે કહે છે, અને યહોવાએ યહોશુઆને કહ્યું. આ સમય જે યહોશુઆનો 3 અધ્યાય અને 7મી કલમ છે જ્યારે આપણે વાંચી રહ્યા છે, તો આ સમયે યહૂદી લોકો અરણ્યનો પ્રવાસ પૂરો કરી અને યર્દન નદીના કાંઠે આવ્યા છે. હવે તેમને યર્દન નદી ઓળંગવાની છે, અને તેઓ વચનના દેશમાં જનાર છે. તેઓ જોઈ શકે છે વચનનો દેશ. અને તે સમયે પ્રભુ યહોશુઆ પાસે આવે છે અને આ કલમ કહે છે કે અને યહોવાએ યહોશુઆને કહ્યું, આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ, એ માટે કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ. બહુ અજાયબ જેવું આ આશીર્વાદિત વચન યહોશુઆને કહેવામાં આવ્યું. અને આ વચન આપણે સમજવાની જરૂર છે વાલાઓ, કારણ કે આપણે એટલા બધા વલખા મારતા હોઈએ છે કે કોઈક રીતે આપણું નામ આગળ વધે, કોઈક રીતે મને જે માન મળવું જોઈએ એવું મળે, મારે મંડળીમાં મને કેમ મને હોદ્દો નથી મળતો, મને કેમ આગેવાની નથી મળતી, મને કેમ ભાષણ આપવાનું નથી મળતું, મને કેમ આમ નહીં અને મને કેમ તેમ નહીં. આપણે આપણી જાતને ઊંચી કરવા માંગીએ છીએ, આપણે આપણી જાતને કોઈક રીતે એવું બતાવવા માંગીએ છીએ કે જો હું કોણ છું. પણ વાલાઓ, અહીંયા આપણે જે વચન વાંચ્યું યહોશુઆના પુસ્તકમાંથી, તે સમજવું બહુ જરૂરી છે કે આપણે પ્રભુની ઉપર વાટ, પ્રભુની ઉપર આધાર રાખવાનો છે, પ્રભુની વાટ જોવાની છે. આપણે 40 વર્ષ સુધી યહોશુઆ મૂસાનો ચાકર તરીકે રહ્યો, 40 વર્ષ સુધી એણે ખંતથી કામ કર્યું, અને જ્યારે સમય આવ્યો ત્યારે પ્રભુએ યહોશુઆને કહ્યું કે આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવીશ, આઈ વિલ એક્ઝોલ્ટ યુ. અને આ વાત આપણે સમજવી બહુ જરૂરી છે વારાઓ, કે આપણે પ્રભુની માટે રાહ જોઈએ. ઘણી વખત આપણે આપણા નામની આગળ ડિગ્રીના નામ લખીએ છીએ, નામની પાછળ જે હોદ્દા છે તેના નામ લખીએ છીએ. કોઈક રીતે આપણું નામ ઝગમગટતું હોવું જોઈએ. પણ જ્યારે પ્રભુ આપણને મોટા કરે છે વાલાઓ, ત્યારે અજાયબ જેવો આશીર્વાદ હોય છે તે બાબતમાં. અહીંયા અબીમેલેક પોતાની જાતને ઊંચો કરવા માંગે છે. બાબીલોનનો રાજા આપણે નબુખાદનેઝર જોઈએ તો તેણે પણ આવી જ કંઈક વાત કરી હતી દાનિયલના પુસ્તકમાં, કે જો એ ઊભો હતો એના મહેલની આગળ અને જેનું શહેર જોઈને કહે છે, જો આ શહેર મહાન શહેર મેં બનાવ્યું છે, ત્યારે તે ગર્વને લઈને તે પ્રાણી બની ગયો. અને આપણે જાણીએ છીએ કે આપણો વેરી શેતાન તે પણ આવું જ કંઈક બોલ્યો હતો કે હું સ્વર્ગમાં જઈશ. એનું જે ગર્વ હતું, એની જે લાલસા હતી કે હું પણ દેવના જેવો થઈ ગયો, તેને તે લાલસાએ તેને દૂતમાંથી શેતાન બનાવી દીધો. અને આ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે. માથેની સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 12મી કલમ આ પ્રમાણે કહે છે વાલાઓ, અને જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે, અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે. વાલાઓ, આપણે પ્રભુ પર આધાર રાખીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ખંતથી શોધીએ, પ્રભુની ખંતથી સેવા કરીએ, તો આપણો પ્રભુ બહુ મહાન પ્રભુ છે. આપણો પ્રભુ એવો છે કે જે એક જુવાન જે જેલમાં સડી રહ્યો હતો તેને મહેલમાં મૂકી દીધો. આપણો પ્રભુ એ છે કે જે એક બાળક જેને ડૂબવાને માટે પાણીમાં મૂકી દેવામાં આવ્યો હતો તે બાળકને એને પાણીમાંથી કાઢી અને તેને મહેલમાં રાજકુમારીના દીકરા તરીકે મૂકી દીધો. આપણો દેવ તો એ છે વાલા કે એક જે અનાથ છોકરી હતી, કશું જ તેની પાસે આશા નથી, તેને ત્યાંથી લઈ અને મહેલની રાણી બનાવી. આપણો દેવ તો વાલા એ છે કે જે એક ગુલામ છોકરો 14-15 વર્ષનો, ઘર બાર કશું જ નહીં, અને પારકા દેશમાં જ્યારે તેણે પ્રભુ પર વિશ્વાસ મૂક્યો તો તે એ ગુલામમાંથી એ પદે પહોંચ્યો કે જ્યાં તેણે બે જુદા જુદા મહાન રાજ્યોનો સલાહકાર બન્યો. તમે જાણો છો કે હું કોની વાત કરી રહ્યો છું વાલાઓ? હું મૂસાની વાત કરી રહ્યો છું, હું યુસફની વાત કરી રહ્યો છું, હું એસ્તરની વાત કરી રહ્યો છું, હું દાનિયલની વાત કરી રહ્યો છું. આપણે ફક્ત પ્રભુની યોજનાને આધીન થઈને ચાલવાનું છે, અને ક્યારે કયા સમયે ક્યાં આપણને તક મળશે, ક્યાં પ્રભુ આપણને જે હોદ્દાની જરૂર છે તે પર મૂકશે, તે પ્રભુના હાથમાં છે, આપણા હાથમાં નથી. અને જ્યારે આપણે કાવા દાવા કરી અને આગળ વધવાની પ્રયત્ન કરીએ છીએ, બે જણાને ભેગા કરીને કહે છે ભાઈ તું મારી માટે મત આપજે ને, તું મને વોટ આપજે ને, હું તારી માટે આમ કરીશ, અને આપણે જ્યારે મંડળીમાં અને આપણા પોતાની સમજણ પ્રમાણે નીતિ વચન 3, 5 અને 6 કહે છે તે પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે આપણી માટે ફક્ત નાશ જ શોધી રહ્યા છે. અને એ આપણે આ અધ્યાયમાં અબીમેલેખના જીવન દ્વારા જોઈશું. ત્રીજી કલમ કહે છે કે તેના મામાઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિશે પૂછ્યું. તેઓએ અબીમેલેખ અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું, કારણ કે તેઓએ વિચાર્યું કે અબીમેલેખની માં તેઓના નગરના વતની છે, તેથી તે તેમના ભાઈ જેવો જ છે. ચોથી કલમ આપણે આગળ જોઈએ. આથી તેઓએ બાઆલ વરિથના મંદિરમાંથી 70 ચાંદીના સિક્કા કાઢી લીધા અને એ સિક્કા વડે અબીમેલેખ તોફાની અને નક્કામાં લોકોને રોક્યા જેઓ તેને અનુસરતા હતા, અને તે જે કહે તે મુજબ કરતા હતા. ચોથી કલમ એટલે કે આઇડોલટ્રી. અને આ પણ એક આજ્ઞા છે, આપણે જાણીએ છીએ કે અન્ય દેવોની સેવા કરવી નહીં. અહીંયા એના કામની શરૂઆત એક મંદિરમાંથી, જે જૂઠા દેવનું મંદિર છે ત્યાંથી પૈસા લઈને શરૂ થાય છે. બહુ સ્પષ્ટ રીતે નિર્ગમનનું પુસ્તક તેને 20મો અધ્યાય 3 અને 4 કલમ કહે છે કે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય, તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની નહીં કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર. અને અહીંયા આ ચોથી કલમમાં આપણે જોઈએ છીએ કે બાલ વરિથના મંદિરમાં ચાંદીના સિક્કા કાઢી અને અબીમેલેખ તેના કામની શરૂઆત કરે છે. હવે ચોથી કલમ તોડ્યા બાદ આપણે જોઈએ તો શું જોવા મળે છે. આગળ વાંચીએ. તેઓને લઈને તે પોતાના પિતાના ઘરે આફર ગયો અને ત્યાં એક જ પથ્થર ઉપર તેણે પોતાના 70 ભાઈઓને, યરુબાયલના પુત્રોને રહેસી નાખ્યા. ફક્ત સૌથી નાનો પુત્ર યોથામ છુપાઈ ગયો, તેથી તે ભાગી ગયો. ફરીથી તોડી કલમ લખ્યું છે કે ખૂન કરવું નહીં. અહીંયા તો એક નહીં, 70 ખૂન કરી કાઢ્યા એક જ સાથે. ગયો અને તેને ખબર હતી કે આ 70 ભાઈઓ સિવાય બીજું કોઈ આ જે હોદો છે તે લઈ શકશે નહીં. એટલે જે કાંટો માર્ગમાં હતો અથવા તો કાંટાઓ જે માર્ગમાં હતા તેને કાઢી નાખ્યા. તેણે તેના પોતાના જ ભાઈઓને મારી નાખ્યા, પોતાના જ ભાઈઓને મારી નાખ્યા. પણ એક પુત્ર છુપાયો ગયો હતો અને તે નાસી ગયો. ત્યારબાદ છઠ્ઠી કલમ કહે છે કે ત્યારબાદ સખેમ અને બેથ મિલોનના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ સખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો. આ છઠ્ઠી કલમમાં એ બીજી એક આજ્ઞા તોડે છે એટલે કે નિર્ગમનનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને 7મી કલમ કહે છે, તારા ઈશ્વર યહોવાનું નામ તું વૃથા ન લે, કેમ કે જે તેનું નામ વૃથા લે છે અને યહોવા તેને યહોવા નિર્દોષ ગણશે નહીં. આજે 6ઠી કલમમાં બનાવ બની રહ્યો છે. આ એલોન વૃક્ષ છે, તે બહુ મહત્વનું વૃક્ષ છે. ખાસ કરીને તમે જ્યારે જૂનો કરાર વાંચો, ઇબ્રાહીમ ને ઈસાક અને યાકૂબ તે સમય જે આપણે ઉત્પત્તિમાં શીખીએ છીએ, તો તમે જુઓ તો આ જે એલોન વૃક્ષ હતું તે બહુ મહત્વનું વૃક્ષ હતું. એટલે કે આ વૃક્ષ હેઠળ તેઓ પ્રભુની વેદી બનાવતા હતા, ત્યાં પ્રભુની સ્તુતિ કરતા હતા, ત્યાં પ્રભુની સાથે વાત કરતા હતા. એટલે કે યહૂદીન લોકોને માટે આ એક આ જે વૃક્ષ હતું તે એક પવિત્ર જગ્યા હોવાનું ચિહ્ન હતું. અને એ આ જે એલોન વૃક્ષ હતું તે યહોવા સાથેનો જે કરાર હતો, યહોવા સાથેનું જે તેઓનું વાર્તાલાપ હતો તેની સાક્ષી રૂપે હતું. એ જગ્યાનો અબીમેલેક દુરુપયોગ કરે છે, એને યહોવાની માટે કોઈ માન નથી. કારણ કે આપણે જોયું તે પ્રમાણે જે અન્ય દેવદેવીઓના પૈસા હતા તે લઈને તેણે પોતાના કામ શરૂઆત કર્યું અને પોતાના ભાઈઓને મારી નાખ્યા. પણ તેને ખબર હતી કે જો આ જગ્યાએ આ જે વિધિ કરવાની છે એને રાજા બનવાની થશે તો તેને એ જગ્યાના લીધે લોકો યોગ્ય ગણશે. દાખલા તરીકે આપણે જો દેવળમાં કોઈ વસ્તુ બને તો તેની પર આપણે થોડી ઓછી શંકા કરીએ, બરાબર છે કે નહીં? એટલે જ આપણે કેવું કે અમુક જગ્યાએ હોઈએ, અમુક લોકોની સાથે હોય તો આપણું મહત્વ વધી જતું હોય છે. આથી જ કરીને આપણે અત્યારે જ્યારે બધા સેલ્ફી લેતા હોય છે, જો કોઈ એક્ટર હોય કે કોઈ ક્રિકેટર હોય કે એવું કોઈ જે ફેમસ વ્યક્તિ હોય તો તેની સાથે લોકોને ફોટા પડવાનું બહુ ગમે છે. કેમ? કારણ કે જ્યારે પછી એ લોકો કોઈકને બતાવે કે ભાઈ હું તો જો સચિન તેંડુલકર સાથે ઊભો રહીને ફોટો પડાયો તો એ લોકોનું જરા થોડુંક માન વધી જાય છે. અને એવું જ કંઈક અહીંયા 6ઠી કલમમાં બની રહ્યું છે. કારણ કે એલન વૃક્ષ જે હતું ત્યાં આ વિધિ થઈ, એટલે કે લોકોને માટે આ પચાવવું જરા થોડું સહેલું થઈ ગયું. એટલે કે તેણે યહોવાનું નામ વૃથામાં લીધું અહીંયા ગાડી. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા ગાડી આપણે એક જે પેરેબલ આપણે જેને કહીએ, દ્રષ્ટાંત અહીંયા આપણને આપવામાં આવ્યું છે. આપણે એમ માનીએ છીએ કે દ્રષ્ટાંત ફક્ત નવા કરારમાં જ હોય છે, એવું નથી. આ પહેલું દ્રષ્ટાંત અહીંયા બાઇબલમાં આપણે જોઈએ છીએ. બીજા પણ ઘણા દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે. તમે જો સમુએલનું પુસ્તક જો 14મો અધ્યાય 5-20 કલમ જો, યશાયાના 5મા પુસ્તકમાં પણ એક બીજું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. એટલે નવા જૂના કરારમાં પણ અમુક દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે. અહીંયા આ યોથમ આપણને જે દ્રષ્ટાંત દ્વારા અબીમેલેક કોણ છે તે બતાવવા માંગે છે. હવે આપણે 6ઠી કલમમાં મેં તમને કીધું તે પ્રમાણે તેણે દેવનું નામ વૃથામાં લીધું. આપણે જોઈએ છીએ કે અપ્રમાણિક હતો, કેવી રીતે તે રાજા બન્યો હતો. આપણે એ પણ જોઈએ છીએ કે આ એલોન વૃક્ષે ઊભો રહી અને તેણે જૂઠી સાક્ષી પૂરી, એટલે જોઈએ છે કે આ ત્રણ લગભગ આજ્ઞાઓ એણે તોડી. હવે આ યોથમ આ લોકોનું ધ્યાન એ તરફ દોરવા માગે છે કે આ જે વ્યક્તિ છે, આ અબીમેલેક, એ અયોગ્ય વ્યક્તિ છે. અને શું કહે છે કે જ્યારે યોથમે આ સાંભળ્યું ત્યારે તે ગેરિઝિમ પર્વતના શિખર પર ગયો, ત્યાં ઊભો રહ્યો અને મોટા સાથે સખેમના માણસોને કહેવા લાગ્યો કે ઓ સખેમના લોકો, મારી વાત સાંભળો અને દેવ તમને બધાને સાંભળે. એક દિવસ બધા વૃક્ષો રાજા પસંદ કરવા ગયા, તેમણે જૈતન વૃક્ષને કહ્યું તું અમારો રાજા થા. હવે આ જે ગેરિઝિમ ની વાત અહીંયા લખવામાં આવી છે. પર્વત જ્યારે આપણે પૂર્ણ નિયમમાં જઈએ ત્યાં બે પર્વત છે, ગેરઝીમ અને ઈબાલ. એક આશીર્વાદનો પર્વત અને એક શ્રાપનો. જે આ ગેરઝીમ હતો તે આશીર્વાદનો પર્વત હતો. આ જગ્યાએ ઊભા રહી એટલે કે છ જે યાકુબના દીકરાઓ તેની પત્ની દ્વારા થયા હતા તે આ આશીર્વાદનો જે પર્વત હતો ગેરઝીમ તેના શિખર પર ઊભા હતા. અને જે ઉપપત્નીઓના જે દીકરાઓ હતા તે ઈબાલ, ત્યાંથી સાપ શ્રાપ બોલવામાં આવતો હતો. અને અહીંયા આ યોથમ ગેરઝીમ જે આશીર્વાદનો પર્વત છે ત્યાંથી અબીમેલેખને માટે શ્રાપ આપે છે. અને અહીંયા એ ત્રણ જુદા જુદા વૃક્ષની વાત કરે છે. સમયના અભાવના લીધે હું આખું વાંચીશ નહીં, પણ એમ અહીંયા આપણે વાંચ્યું તે પ્રમાણે કે બધા વૃક્ષો રાજા પસંદ કરવાને ગયા. એટલે કે શેખમના લોકોને કહે છે કે તમે રાજા પસંદ કરવા ગયા. અને જેતુનનું વૃક્ષ કહે છે, શું હું મારું તેલ જે દેવો અને માનવોને સન્માન માટે વપરાય છે તે છોડીને વૃક્ષો પર રાજ્ય કરવા આવું? એટલે જૈતન વૃક્ષે ના પાડી. ત્યારબાદ અંજીરના વૃક્ષની વાત કરવામાં આવે છે અને તેણે પણ કીધું કે શું હું મારા ફળ અને એની બધી મીઠાશ છોડી વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું? પછી દ્રાક્ષાના વેલાઓ પાસે ગયું, ત્યાં પણ તે જ જવાબ આપવામાં આવ્યો. અને છેલ્લે આપણે જોઈએ છીએ 14મી કલમમાં કે ત્યારે બધા વૃક્ષોએ કાંટાના છોડને કહ્યું, તો તું આવ અને અમારા પર રાજ કર. એટલે કે અહીંયા અબીમેલેખની સરખામણી આ કાંટાનો છોડ અથવા તો આપણે જેને ઝાંખરા કહીએ, ઇંગ્લિશમાં એને બંબલ કહેવામાં આવે છે, તેની વાત અહીંયા કરવામાં આવે છે. અને કહે છે કે તે ઝાંખરાને જઈને કીધું કે ભાઈ હવે તું અમારી પર રાજ કર. એટલે મેં કીધું તે પ્રમાણે અબીમેલેખની સરખામણી એ ઝાંખરાની સાથે કરવામાં આવે છે. એટલે કે આપણે જે જૈતુન વૃક્ષ જોયું, અંજીરીનું વૃક્ષ જોયું, દ્રાક્ષાનો વેલો જોયો, તે ત્રણ જે વૃક્ષોનું ઉદાહરણ આપવામાં આવ્યું તેનું કોઈક ઉપયોગ છે. તેલ આપે છે, દ્રાક્ષારસ છે, અંજીરીમાંથી આપણને ખોરાક મળે છે, તેમનું જે લાકડું હોય છે તે પણ કામમાં આવે છે. પણ જો આ જે ઝાંખરા છે આપણે જેને કહીએ, અને આ કાંટાનું વૃક્ષ એટલે ઝાંખરા જે જમીનની પર જ ઉગે, બહુ ઊંચાઈ હોય નહીં, એટલે કે ના તો એમાંથી કોઈ ફળ હોય છે, ના તો કે એ ઝાડ નીચે કોઈ જાતનો તમને છાંયો મળે છે, કોઈ વિસામો મળે છે, એનો કોઈ ઉપયોગ જ નથી. ખાલી એ જે કાંટાના ઝાડ હોય તેનો ઉપયોગ એક જ હોય છે, તે બાળવાના કામમાં આવે. અને જ્યારે તમે જુઓ જુદી જુદી જગ્યાએ, ખાસ કરીને અહીંયા અમેરિકામાં કેલિફોર્નિયા છે, ત્યાં વારંવાર આવી રીતે આગ લાગતી હોય છે, અને એ આગનું કારણ આ ઝાંખરાઓ જ હોય છે. અને આ જે યોથમ હતો તે લોકોને કહી રહ્યો છે કે આ અબીમેલેખ એ આ કાંટાના ઝાડ જેવો છે, એ ફક્ત તે આગ લગાડવાના જ કામમાં આવે છે, એ કોઈ બીજા કામમાં આવવાનો નથી. એટલે 16મી કલમ કહે છે કે પછી યોથમ આગળ બોલ્યો, હવે તમે અબીમેલેખને સાચા મનને પ્રમાણિકપણે રાજા બનાવ્યો છે તથા ગિદ્યોન અને તેના પરિવાર પ્રત્યે યોગ્ય વર્તાવ કર્યો છે, અયોગ્ય વર્તાવ કર્યો છે, તમે મારા પિતાને એણે કરેલા કાર્યનો યોગ્ય બદલા આપ્યો છે, તેની ખાતરી કરી લો. મારા પિતાએ તો તમારે માટે પોતાનું જીવન જોખમમાં મૂકીને યુદ્ધ કરીને તમને મિદ્યાનીઓના હાથમાંથી મુક્તિ અપાવી, પરંતુ આજે તમે બધાએ મારા પિતાની વિરુદ્ધ તમારા માથા ઊંચક્યા છે અને તેમના 70 પુત્રોને એક જ પથ્થર પર મારી નાખ્યા છે, અને હવે તેની દાસીના પુત્ર અબીમેલેખને કારણ કે તે તમારો ભાઈ છે માટે સખેમનો રાજા બનાવ્યો છે. જો તમે યરુબાબેલ અને તેના પરિવાર પ્રત્યે વફાદાર હો તો ભલે તમે અબીમેલેખને રાજા તરીકે મેળવીને ખુશ થાવ, અને તમને તેની પ્રજા તરીકે મેળવીને ભલે તે ખુશ થતો, નહીં તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે સખેમના અને મિલોના લોકોને બાળી નાખે, અને સખેમ તથા મિલોના લોકોમાંથી અગ્નિ પ્રગટ કરો અને તે અબીમેલેખને બાળી નાખે. અને ત્યાં પછી યોથામ ત્યાંથી ભાગી ગયો. એટલે કે યોથામે આ શ્રાપ તેના ભાઈને આપ્યો. અને આપણે જોઈશું આગળ કે શ્રાપ તો આપ્યો પણ એ શ્રાપને આવતા ઘણી વાર થઈ. અહીંયા આપણે જોઈએ છે કે બીજી પણ એક આજ્ઞા અબીમેલેખે તોડી છે, એટલે કે લખવામાં આવ્યું છે કે પોતાના મા બાપનું સન્માન કર. તે જાણતો હતો કે ગિદ્યોને ચોખ્ખી ના પાડી હતી રાજા બનવાની. એણે શું જવાબ આપ્યો હતો? ના તો હું રાજા બનીશ, ના તો કોઈ મારા પુત્ર રાજા બનશે. પણ એને એ પર ધ્યાન ન આપતા તેણે એક આજ્ઞાનો પણ ભંગ કર્યો. એ આજ્ઞાનો પણ તેણે ભંગ કર્યો. અને આ જે વૃક્ષોની વાત આપણે જોઈ તે આપણને એક વાત ખાસ શીખાડે છે કે આગેવાની અથવા તો આગેવાન કોણ છે તે પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. શું આપણે કોઈ જૈતુન વૃક્ષ, અંજીરનું વૃક્ષ, દ્રાક્ષાનો વેલો છે તેને આગેવાન તરીકે નીમીએ છે, કે પછી આ રીતે આપણે જે ઝાંખરો છે, કાંટાનું વૃક્ષ છે, તેને આપણે આગેવાનીમાં મૂકીએ છીએ? કારણ કે આ અબીમેલેખ ના તો જૈતુનનું વૃક્ષ હતો, ના તો કે ના તો તે અંજીરનું વૃક્ષ હતો, ફક્ત કાંટા જે આગને આગ લગાડવા માટે જ કામ આવે તે અબીમેલેખ હતો. હવે આગળ આપણે જ્યારે 22-29 કલમ જોઈએ તો આ જે રાજા તો બની ગયો પણ હવે રાજ્યમાં મુશ્કેલી છે. કોઈ જાતનું ત્યાં શિસ્ત નથી, કોઈ પણ જાતનું કાયદા કાનૂન જેવું કશું છે નહીં, અને રાજ્યમાં મુશ્કેલી છે. ત્યાં લૂંટફાટ ચાલે છે. જ્યારે લોકો પોતાના વેપાર માટે કે કોઈ પણ કામ માટે કોઈ પણ જગ્યાએ જતા હોય તો ત્યાં લૂંટફાટ ચાલે છે, અને તે વાત અહીંયા જોવામાં આવે છે. જ્યારે જે વેપારીઓ હતા તેઓ આ જે ડેન્જર હતું, ભય હતો તે વિશે સાંભળ્યું ત્યારે પોતાનો જે ધંધો છે અને જ્યાં જે કંઈ કરવાનું હતું તો તેઓએ માર્ગ બદલી નાખ્યો. હવે એ સખેમમાંથી પસાર થતા નહોતા, કારણ કે તમને ખબર હતી કે ત્યાં જાનહાનિ પણ થઈ શકે છે, માલની હાનિ પણ થઈ શકે છે, અને તેથી કરીને તેઓએ બીજો રસ્તો પકડી લીધો. અને હવે જ્યારે બીજો રસ્તો પકડ્યો ત્યારે તે દેશની જે ઇકોનોમી હતી તેમાં તેની ઉપર અસર પડી, કારણ કે હવે કોઈ વેપારીઓ આવતા નહોતા, કશું માલ સામાન કશું વેચાતું નહોતું, કશું જે આખું કાર્ય હતું એ બંધ થઈ ગયું હતું. અને તે વિશે આપણને આ કલમો શીખવે છે. 22મી કલમ કહે છે કે અબીમેલેખે ઇસરાયલ ઉપર 3 વર્ષ રાજ્ય કર્યું, ત્યાર પછી અબીમેલેખ અને શેખેમના લોકો વચ્ચે દેવે વેર થવા દીધું, તેથી શેખેમના લોકોએ અબીમેલેખ સામે બળવો કર્યો. આ એટલા માટે થયું કે જેથી યરુબાબેલના 70 પુત્રો મારી નાખવા બદલ અબીમેલેખને તથા તેના રક્તપાત કરવામાં મદદ કરનાર શેખેમના લોકોને પાઠ શીખવવા મળે. શેખેમના લોકોએ અબીમેલેખ ચોકી કરવા પર્વત પર ગુપ્તચરો અબીમેલેખ ઉપર હુમલો કરવા તેમજ તેને લૂંટી લેવા માટે ગોઠવ્યા. તેઓએ તે રસ્તે જતા બધા જ માણસોને લૂંટવા લાગ્યા અને અબીમેલેખને એની ખબર પડી નહીં, કારણ કે તે બેધ્યાન હતો, દૂર રહેતો હતો આપણે જોઈશું તે પ્રમાણે. અને આ જે પરિસ્થિતિ હતી તેનો ફાયદો લેવાને માટે એક અબેદનો પુત્ર ઘાયલ ઊભો થાય છે. અને યા 26મી કલમમાં આપણે જોઈશું કે ત્યાં લખવામાં આવ્યું છે અને તેણે શેખેમના લોકોનો વિશ્વાસ જીતી લીધો. તેઓ દ્રાક્ષની વાડીઓમાં ગયા અને દ્રાક્ષ ભેગી કરી, તેને તેઓને કચડી અને દ્રાક્ષારસ બનાવ્યો અને ઉત્સવ ઉજવ્યો. તેઓએ તેમના દેવના મંદિરમાં ઉજવણી કરી, તો એ ખાધું પીધું અને પછી અબીમેલેખને શાપ દેવા લાગ્યા, શ્રાપ દેવા લાગ્યા, કારણ કે ભય હતો. ધોળાદાળે જેને આપણે કહીએ કે લૂંટફાટ ચાલતી હતી, આ જે અમુક જે તત્વો ઊભા થયા હતા તે તત્વોએ લોકોને હેરાન કરતા હતા. અને આપણે જાણીએ છીએ ક્યારે જ્યારે જ્યારે પ્રજાને કોઈ મુશ્કેલી પડે તો સત્તાની પર તેઓ તૂટી પડતા હોય છે, અને એથી જ તેઓ અબીમેલેખને શ્રાપ દે છે. આ ગાયલની આ ગાયલ માણસ નામનો જે માણસ હતો તેની આગેવાની હેઠળ આ બધું થઈ રહ્યું છે. એટલે કે ગાયલને પણ એ જ લાલસા હતી જે અબીમેલેખને હતી કે ભાઈ હું આ તકનો લાભ લઈ અને હું રાજા બની જાઉં. આ જે ગાયલ હતો તે ચાલાક હતો. તેણે જ્યારે તક જોઈ તો કહે છે કે આ તક તો સારી છે, અને એ તકનો લાભ ઉઠાવવા એણે કોઈ પણ વિલંબ કર્યો નહીં. આ એક બહુ મહત્વની વાત શીખવાની છે અલવાલાઓ, કે આપણે આપણી મંડળીમાં, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં કોને આપણે આવવા દઈએ છે, કોણ જાણ્યા કર્યા વગર આપણે અથવા તો સમજ્યા વગર આપણે કોઈને બહુ મંડળીમાં અને આપણી કુટુંબિક બાબતોમાં આવવા દેવા જોઈએ નહીં અને તેઓની વાત સાંભળવી જોઈએ નહીં. જો 29મી કલમમાં શું કહે છે, કંઈક અબીમેલેખે કીધું હતું એવું જ કંઈક કહે છે કે તમે એક વખત મને રાજા બનાવો, પછી જુઓ હું તેને પાઠ ભણાવીશ, હું તેને કહીશ તારું સૈન્ય લઈને યુદ્ધ કરવા મારી સામે પડ. નગરપતિ ઝબુલે જ્યારે અબેદના પુત્ર ગાયલે જે કહ્યું હતું તે સાંભળ્યું ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો. ગુપ્ત રીતે તેણે અબીમેલેખ પાસે સંદેશાવાહક એમ કહેવા માટે મોકલ્યો કે, અને આ જે નગરપતિ હતો અબીમેલેખનો વિશ્વાસુ હતો, તેણે માણસને મોકલ્યો અને આ જે ગાયલની જે યોજના હતી તે બતાવી. અને આપણે આગળ વધીએ તો 34-41 કલમમાં આપણે આ જે યુદ્ધ ગાયલ અને અબીમેલેખ વચ્ચે થાય છે તે વિશે લખવામાં આવ્યું છે, તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હું તે વાંચીશ નહીં, પણ તમે વાંચી શકો છો કે કેવી રીતે અબીમેલેખ આવ્યો, ચઢાઈ કરી અને વિજયવંત થયો. હવે 41-47મી કલમ જો આપણે જોઈએ તો જે લોકોએ ગાયલનો સાથ આપ્યો હતો તેઓને અબીમેલેખ શિક્ષા કરે છે. 41મી કલમ કે જે આ સમયે અબીમેલેખે અરુમાહમાં રહેતો હતો, ઝબુલ ગાયલ તથા તેના સગાઓ સેકમમાંથી કાઢી મૂક્યા. ઝબુલે ગાયલ તથા તેના સગાઓને સખેમમાંથી કાઢી મૂક્યા, તેઓને સખેમમાં રહેવા દીધા નહીં. બીજા દિવસે સખેમના લોકો ખેતરોમાં બહાર આવ્યા અને અબીમેલેખ આ બાબતની જાણ થઈ, તેથી તેણે પોતાના માણસોને 3 ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમને માટે રાહ જોતો રહ્યો. જ્યારે તેણે નગરમાંથી લોકોને બહાર આવતા જોયા ત્યારે સંતાઈ રહેલા માણસો બહાર આવ્યા અને તેમના પર હુમલો કરીને તેમને બધાને મારી નાખ્યા. પોતાનું રાજ્ય ગુમાવતું જોઈ તેના જે નિર્દોષ લોકો હતા તેઓને તેણે મારી નાખ્યા. નિર્દોષ જે લોકો હતા તેઓને મારી નાખ્યા. અને આ વાત આપણે જો તમે પવિત્ર શાસ્ત્રમાં જુઓ, નીતિવચનો રૂપ પુસ્તક 6:17 કલમ, યોએલનું પુસ્તક 3:19 કલમ, પૂર્ણ નિયમ 19:10 અને 13 કલમ, 21 અને 9 કલમ, આ જો કલમ તમે વાંચશો તો જોશો કે નિર્દોષનું લોહી એ આપણો દેવ બહુ ગંભીરતાથી લે છે. અને જ્યારે તમે નિર્દોષનું લોહી વેવડાવો છો ત્યારે તમારે પ્રભુ દેવને જવાબ આપવો પડે છે. પ્રભુ દેવને તમારે જવાબ આપવો પડે છે. આ સમજવું બહુ બહુ જરૂરી છે વાલાઓ, કે આપણે કાવા દાવાથી આવી રીતે નિર્દોષનું લોહી વેવડાવી અને આપણે આગળ વધી શકતા વધી શકતા નથી. અને આગળ જોઈશું જ્યારે આપણે કે કેવી રીતે અબીમેલેખનું મૃત્યુ કેવી રીતે થાય છે તે જોઈશું. 47મી કલમ જો હું વાંચું તો ત્યાં લખવામાં આવ્યું છે કે અબીમેલેખને ખબર પડી કે સખેમના કિલ્લાના સર્વ લોકો મંદિરમાં ભોયરામાં છે, ત્યારે તે પોતાના સૈનિકો સાથે સાલોમન પર્વત પર ગયો અને તેણે કુહાડી લઈ જળની એક ડાળી કાપીને પોતાના ખભા પર મૂકી અને પોતાના સૈનિકોને કહ્યું, મેં શું કર્યું છે તે તમે જોયું છે, તમે પણ ઝટપટ એ પ્રમાણે કરો. આથી પ્રત્યેક માણસે એક એક ડાળી કાપીને લીધી. પછી તેમણે અબીમેલેખની પાછળ પાછળ જઈને ભોયરામાં તેનો મોટો ઢગલો કર્યો અને તેને આગ ચાપી. તેથી સખેમ ગઢના ભોયરામાં રહેલા લોકોમાંથી આશરે 1000 સ્ત્રી પુરુષો મૃત્યુ પામ્યા. કેટલી હદે આ ક્રૂર હતો, કેટલી હદે ક્રૂર હતો કે તેણે કોઈ પણ જાતની દયા બચાવી નહીં અને જે લોકો સંતાઈ ગયા હતા તેઓને બાળી નાખ્યા, તેઓને જીવતા કહી શકાય કે બાળી નાખ્યા. ત્યારબાદ આપણે જોઈએ તો 50મી કલમ કહે છે કે ત્યારબાદ અબીમેલેખે તેબેસજીને તેને ઘેરો ગાલ્યો અને જીતી લીધું. નગરીની વચ્ચોવચ એક મજબૂત કિલ્લો હતો અને તેમાં શહેરના બધા સ્ત્રી પુરુષો આશરો લીધો. તેમણે અંદર જઈ બાણાને ભૂગળ વાસી દીધી અને બધા ધાબા પર ચડી ગયા. હવે અબીમેલેખે કિલ્લા આગળ પહોંચી જઈ તેના પર હુમલો કર્યો ને કિલ્લાને આગ લગાડવા માટે તેના દરવાજા આગળ ગયો. આપણે હમણાં વાંચ્યું તે પ્રમાણે પહેલો જે કિસ્સો હતો ત્યાં તેને સફળતા મળી હતી. કિલ્લામાં જ્યારે બધા સંતાઈ ગયા હતા ત્યારે ત્યાં ડાળીઓ મૂકીને બાળી નાખ્યું તે આપણે જોયું. હવે આ કિલ્લાની માટે પણ એ એવું જ કંઈક કરવા માંગે છે. પણ જુઓ શું થાય છે. 53મી કલમ કહે છે, ત્યારે ધાબા પરથી એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પળ અબીમેલેખના માથા પર ફેંક્યું અને તેની ખોપરી છૂંદી નાખી. આ જે ડાળીઓ મૂકવા માટે સેલ્ફ કોન્ફિડન્સમાં તે આગળ વધી ગયો, ધ્યાન આપ્યું નહીં. આ બાય જે ઉપર હતી તેણે પથરો તેની પર ફેંક્યો અને આપણે જોઈએ છે કે તેની ખોપરી છૂંદી નાખી. તેણે તરત જ પોતાના બખ્તર ઉપાડનાર નોકરને બૂમ મારી અને કહ્યું, મને તરવારથી મારી નાખ, જેથી એક સ્ત્રીએ અબીમેલેખને મારી નાખ્યો છે એવું કોઈ કહે નહીં. તે યુવાને તેના તરવાર ભૂકી દીધી અને તે મૃત્યુ પામ્યો. જ્યારે ઇઝરાયલ જોયું કે અબીમેલેખ મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. અબીમેલેખ પોતાના 70 ભાઈઓ હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યું હતું, તેથી દેવે આ રીતે તેને શિક્ષા કરી અને સખેમના લોકોને પણ તેમના ગુનાની સજા કરી. આમ ગિદ્યોનના પુત્ર યોથામનો શાપ સાચો ઠર્યો. વાલાઓ, મેં તમને કીધું હતું તે પ્રમાણે યોથામે શ્રાપ આપ્યો. પછી 3 વર્ષ સુધી શાંતિ હતી, કશું જ થયું નહીં. બલકે અબીમેલેખનું જે રાજ્ય હતું તેમ ચાલતું હતું, તેમ ચાલ્યું આવ્યું. એ હોદ્દાનો જે લાભ હતો તે સંપૂર્ણ રીતે ભોગવતો હતો. લોકો તેની ધાકમાં હતો, પૈસાની કોઈ ચિંતા નહીં હોય. કદાચ એને લાગ્યું હશે કે ભાઈ બોલ્યો તો બોલ્યો, મેં જે 70 માણસને મારી નાખ્યા, આ બધી જે આજ્ઞા ભંગ કરી છે એનું કોઈ પરિણામ નથી, મારું ગાળું બરાબર ચાલી રહ્યું છે. પણ વાલાઓ, આપણે યાદ રાખીએ કે પ્રભુની આજ્ઞાઓ જ્યારે આપણે તોડીએ છીએ, આપણે જ્યારે પ્રભુની સામા પડીએ છીએ ત્યારે કદાચ વાર લાગે પણ તેનું પરિણામ સારું હોતું નથી. અહીંયા આપણે જોયું તે પ્રમાણે અહીંયા આપણે જોયું કે આ સમયે અબીમેલેખનું કેવી રીતે મૃત્યુ થાય છે. યોથામે જે શ્રાપ આપ્યો હતો તે અહીંયા પરિપૂર્ણ થાય છે. અને આ જોઈએ કે અબીમેલેખ બહુ શરમજનક રીતે મરણ પામ્યો. એ મરી તો ગયો પણ એ યુદ્ધમાં નહોતો મરી ગયો. તમે જો યુદ્ધમાં મરી જાઓ તો એ બહુ એક માનવાળું મૃત્યુ હતું, પણ એવું એની માટે બન્યું નહીં. બીજી વાત કે એને એક સ્ત્રીએ મારી નાખ્યો અને એ એક એ સમયે કોઈ યોદ્ધો સ્ત્રીના હાથ નીચે મરી જાય તે બહુ શરમજનક વાત હતી. અને આપણે જોયું કે એ સ્ત્રીને હાથે મર્યો, એને પથ્થરથી એ મરણ પામ્યો. તલવારથી નહીં, તલવારથી મરવું એ માનવંત હતું. અહીંયા આપણે જોઈએ તે પ્રમાણે જેવી રીતે તેણે પોતાના 70 ભાઈઓને એક પથ્થર પર મારી નાખ્યા હતા, તેવી જ રીતે તેનું મોત પણ, એનું મોત પણ એક પથ્થરથી થયું. અને એને આ અવસ્થામાં પણ, કદાચ જ્યારે એને માથામાં એક ખોપરી છૂંદી નાખવામાં આવી, એની પાસે થોડો સમય હતો, પોતાનું જે ગર્વ હતું, પોતાનું જે અભિમાન હતું તે બાજુને મૂકી અને પ્રભુને હાંક મારી શકતો હતો, પણ તે સમયે પણ એને એના પોતાના જ માનની, પોતાની જ ઇમેજની એને પડી હતી. એટલે કહે છે કે ભાઈ તું મને મારી નાખ, નહીં તો લોકો કહેશે કે જો હું એક સ્ત્રીના હાથે મરી ગયો. અને જે વસ્તુ એને બીક લાગતી હતી એ જ વસ્તુ બની. જો તમે સમુએલનું પુસ્તક વાંચો, માનું છું કે 11મો અધ્યાય, તો ત્યાં તમે જુઓ છો કે દાઉદ આ બાબતનો ઉલ્લેખ કરે છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે એ સ્ત્રીના હાથે મરી ગયો. એટલે કે જે એને બીક હતી કે કોઈ કહે નહીં, કોઈ કોઈક રીતે કોઈને ખબર ના પડે, એ જ વાત એની માટે યાદ રહી, બીજી કોઈ વાત યાદ રહી નહીં. પહેલો પિતર તેનો 5મો અધ્યાય અને 6ઠી કલમ આ પ્રમાણે કહે છે વાલાઓ કે એ માટે ઈશ્વરના સમર્થાર્થ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. આ વાત અભિમેલેક સમજ્યો નહોતો. આપણે આખો જે અધ્યાયમાં શીખ્યા તે પ્રમાણે તેની જે પ્રાઇડ હતી, ઘમંડ હતું, તે તેણે મૂકી દીધું નહીં. અને આ વાત આપણે સમજવી વાલાઓ બહુ જરૂરી છે. મેં કીધું તે પ્રમાણે કે આપણે જે વાવીએ તે જ આપણે લણીએ છીએ. અહીંયા હું કારમાની વાત નથી કરતો, પણ જો આપણે અમુક માર્ગમાં જઈશું તો એ માર્ગમાં જે મુશ્કેલી છે તે આપણને નડવાની જ છે. પ્રભુ આપણને કહે છે કે કયા માર્ગે જવું કે કયા માર્ગે ન જવું. જે રીતે તેણે પોતાના ભાઈઓને મારી નાખ્યા, એ જ રીતે એ પોતે મોત પામ્યો, તે રીતે પોતે મરણ પામ્યો. એને જે ઈચ્છા હતી કે મારું નામ મોટું થાય, લોકો મને ઓળખે, મારા નામના ગુણગાન ગાય, એ કશું જ થયું નહીં. કારણ કે આપણે અધ્યાયમાં જોયું તે પ્રમાણે તે પ્રભુની ઈચ્છામાં હતો નહીં, પ્રભુ નિયંત્રિત એનું જીવન હતું નહીં. તેનું જે એમ્બિશન હતું, મહત્વાકાંક્ષા હતી, તે પ્રભુ દ્વારા હતી નહીં. અને વાલાઓ, આપણે આ વાતનું આપણા જીવનમાં બહુ ધ્યાન રાખવાનું છે કે શું આપણે પ્રભુની સાથે, પ્રભુની ઈચ્છા પ્રમાણે, પ્રભુને યોજનાને આધીન થઈને આપણે ચાલીએ છીએ કે નથી ચાલતા. આ એક કલમ સાથે હું આજનું આપણું શિક્ષણ બંધ કરીશ. અને એ તો છે પ્રેરિતોના કૃત્યો તેનો 4થો અધ્યાય અને 13મી કલમ. એ કહે છે, ત્યારે પિત્તર તથા યુવાનની હિંમત જોઈને તથા તેનો અભણ તથા અજ્ઞાન માણસ શું છે એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. અભ્યાસની શરૂઆત મેં જ્યોર્જ વોશિંગ્ટનની સાથે કરી હતી, ગાંધીજી સાથે કરી હતી, કે તેઓ કેવું, તેઓની આગળ લાલચ મૂકવામાં હતી, લાલચ હતી, અને કેવી રીતે તેમને નકારી. અને અહીંયા અભિમેલેખની આપણે વાત જોઈ કે એ પોતાના જ ઘમંડમાં એટલો બધો આંધળો થઈ ગયો હતો કે 10એ 10 આજ્ઞાઓ એને તોડી નાખી, 10એ 10 આજ્ઞાઓ એને તોડી નાખી વાલાઓ. તો જો તમારે આગળ વધવું છે, જો તમારે તમારે પ્રભુને યોજના પ્રમાણે ચાલવું છે, તો આ જે બે કલમ મેં વાંચી અંતમાં તે પ્રમાણે આપણું જીવન હોવું બહુ જરૂરી છે. એ માટે ઈશ્વરના સમર્થાર્થ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. પ્રભુની સમયે, ઓકે, પ્રભુ જ્યારે નક્કી કરે જ્યાં નક્કી કરે, જેવી રીતે નક્કી કરે, આપણે પ્રભુની વાટ જોવાની છે. અને કદાચ ના પણ કરે તો પણ આપણે વિશ્વાસથી પ્રભુને આધીન થઈને ચાલવાનું છે. વિશ્વાસથી આપણે પ્રભુને આધીન થઈને ચાલવાનું છે. અને આપણી પોતાની લાયકાત ઉપર નહીં વાલાવો. અહીંયા પ્રેરિતોના કૃત્યો અને તેનો 4:13 મેં જોયું, શું કહે છે કે ત્યારે પિત્તર તથા યોહાનની હિંમત જોઈ તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને ઓળખ્યા કે તેઓની ઈસુની સાથે હતા. આ આપણી સાક્ષીઓ હોવી જોઈએ કે કોઈ આપણને જોવે તો આપણને જોઈને એમ કે આ માણસ તો અભણ અને અજ્ઞાન છે, આ માણસ ની કોઈ લાયકાત નથી. પણ એક વાત હું કહું કે આ પ્રભુની સાથે છે, કે આ પ્રભુની સાથે છે. એનું બીજું કોઈ એક્સપ્લેનેશન નથી કે કેવી રીતે આ માણસ જે કામ કરી રહ્યો છે એ કરે છે. એક જ એક્સપ્લેનેશન, એક જ ખુલાસો કે એ પ્રભુની સાથે હતો. તો વાલાઓ, જો આપણે પવિત્ર શાસ્ત્ર નિયમિત વાંચીએ છીએ, પ્રભુને પ્રભુના વચનો પર મનન કરીએ છીએ, પ્રાર્થનામાં સમય ગાળીએ છીએ, પ્રભુની સાથે આપણે વાતચીત કરીએ છીએ, પ્રભુને આધીન થઈને ચાલીએ છીએ, આજ્ઞાંકિત થઈને ચાલીએ છીએ, વિશ્વાસમાં ચાલીએ છીએ, તો આપણે આપણી જાતને ઊંચા કરવાની જરૂર નથી. આપણે જે અબીમેલેકની જેમ કાવા દાવા કરવાની જરૂર નથી. આપણે કોઈને મારી નાખવાની જરૂર નથી. આપણે ફક્ત પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે અને પ્રભુ પોતાના સમય પ્રમાણે તમને જ્યાં મૂકવાના છે ત્યાં મૂકશે. ફક્ત પ્રભુને આધીન થઈને તમે ચાલો. ઓ અમારા પવિત્ર પવિત્ર આકાશમાંના અમારા પિતા, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ વચનો માટે આભાર માનીએ છીએ પ્રભુ. ખાસ કરીને જે પાઠ આ પ્રકરણમાંથી અમે શીખ્યા છે, આ અધ્યાયમાંથી શીખ્યા છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જો અમારી અમારા અમારામાં પણ કોઈ જો ઘમંડ હોય પ્રભુ આપ, અમે પણ પોતાની જાતને પ્રભુ આપ આગળ કરવા માંગતા હોય, તો પ્રભુ આપ અમને માફ કરજો પ્રભુ આપ. યોહાનનો જે યોહાન બાપ્તિસ્મા કરનાર છે પ્રભુ આપ, તેનું જે વર્તન હતું તે વર્તન તમે અમને આપો કે અમે પોતે ઘટીએ અને તમે અમારામાં વધો, અને અમારા જીવન દ્વારા પ્રભુ બાપ અમે તમારું નામ મહિમાવંત કરીએ તેવું થવા દો. આ દરેક સાંભળનાર વ્યક્તિને હું તમારા હાથમાં મૂકું છું. સાંભળો, આ વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.